भव संभव भीति भेदनम सुख संपद करुणा निकेतनम व्रतदान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा। वर्णिवे शरमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितम सुरनरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये। त्वं सुकांत भृतम कांतम त्वं कांतम सर्वदोगतम त्वं गते द्वेग देवत्वं त्वं वंदे भक्तिकासुतम। अनंत कोटि ब्रह्मांड अधिपति सर्वावतारी इष्टदेव भगवान श्री स्वामीनारायण, स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग वड़ताल वासे श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज नी छत्र छाया मा नाना माचेड़ा गामने आंगणे दशाब्दी महोत्सव ना परम पवित्र पावनकारी प्रसंगे आयोजित श्रीमद सत्संगी जीवन कथा पारायण शुभ प्रसंगे सभामा उपस्थित धर्मकुळ आश्रित वाला सर्वे अमारा संतो श्रीजी महाराज ना लाडीला धर्मकुळ आश्रित वाला सर्वे सत्संगी हरिभक्तो सर्व धर्म प्रेमी सज्जनों सर्व मोक्ष भागी जीवात्माओ दरेक भक्तजनों ने अमारा हृदय पूर्वक जय स्वामीनारायण। आजे माचेड़ा ने आंगणे भगवान श्रीहरि ना मंदिर ना निर्माण ने अने प्राण प्रतिष्ठा महोत्सव ने 10 वर्ष थया छे ने एना उपलक्ष में कथा पारायण नु सुंदर मजा नु आयोजन करवामां आव्युं छे। वर्षो वर्ष प्रतिष्ठानो उत्सव एटले के पाटोत्सव आपणे एटला माटे उजवता होईए छीए के आ वर्ष दरमियान आपणा जीवननी अंदर केटलुं परिवर्तन आव्युं छे। आ जीवात्मा ए भगवानने वधारे केटलो नजीक जई शक्यो छे, भगवानी भक्ति अने भगवानना स्थापेला मार्ग उपर चाली भगवान ने राजी करवानो दाखड़ो केटला अंशे सफल थयो छे एनो जे तारतम्य एटले के एनु परिणाम जाणवानो दिवस छे। जो कि माचियाड़ा सत्संग समाज वर्षो वर्ष उत्सव उजवे छे ने अमे घणी वक्त अहीं आगळ प्रसंगोपात अमे आवीए पण छे, पण आजे એ વાતનો આનંદ છે કે અમે કાયમ જ્યારે માચાળા આવીએ છીએ ત્યારે ઉત્તરોત્તર સત્સંગની અંદર ઉત્સાહમાં વૃદ્ધિ જોઈએ છીએ, સમજણમાં વૃદ્ધિ જોઈએ છીએ। આ સંસારની અંદર જન્મ તો દરેક જીવને મળે છે, દરેક પ્રકારના શરીર મળે છે, પણ શાસ્ત્રમાં એમ બહુ સ્પષ્ટ રીતે લખ્યું છે કે જેના ઉપર ભગવાનની કરુણા દ્રષ્ટિ થાય છે, આજે બજારની અંદર માલ તો દુકાનમાં તમે જાઓ એટલે અઢળક પડ્યો હોય, પણ જે વસ્તુ ઉપર તમારી નજર ઠરે એ તમે લઈને આવો છો એમ નક્કી ને, આખું દુકાનમાં બજારમાં જાઓ એટલે જેટલો માલ હોય બધું આપણે ઉપાડતા નથી, આપણને જે ગમ્યું ટીવી લેવા ગયા હોઈએ, ફ્રીજ લેવા ગયા હોઈએ કે જીવન જરૂરિયાતની સાધન સામગ્રી લેવા ગયા હોઈએ, તો આપણને જે રૂચે છે, આપણને જે પસંદ આવે છે આપણે એ વસ્તુ લઈએ છીએ। એમાં જગતની અંદર જીવાત્મા તો અઢળક એવા અનેક જીવાત્મા હશે જે ભગવાનને કદાચ પામવા માટે પોતપોતાની રીતે પોતપોતાની સમજણ પ્રમાણે પ્રયત્ન કરતા હશે, પણ અક્ષરધામમાં જવાનો અધિકાર એને પ્રાપ્ત થાય છે જે ભગવાનને ગમે છે। ભગવાન પણ પોતાના ધામમાં જવાની, અને એટલા માટે વાલા ભક્તો આપણા સંપ્રદાયને આપણી ભારતીય સંસ્કૃતિને આચરણની સંસ્કૃતિ કહે છે, આચરણની સભ્યતા કહે છે। આ જીવનની અંદર દરેક જીવાત્મા જ્યારથી જન્મ લે છે ત્યારથી કર્મ કરે છે। આજે સવારે જ અમે વાત કરી હતી કે જીવાત્મા પોતે કર્મ કરે છે અને કર્મના ફળશ્રુતિ સ્વરૂપ જીવાત્માને ગતિ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં બે પ્રકારની ગતિ બતાવી, ઉર્ધ્વ ગતિ અને અધો ગતિ. પછી એના પ્રકાર, ઉર્ધ્વ ગતિના પ્રકારો બતાવ્યા. એક દ્રષ્ટાંતના રૂપમાં સમજીએ કે આપણે ઉર્ધ્વ ગતિ એટલે કે ઊંચી દિશામાં જે જવું, જીવાત્માનું ઉત્થાન થવું, એ કઈ રીતે આપણને જાણવા મળે? તો મહારાજ કહે છે કે પહેલા નબળો જીવ હોય એટલે નબળો એને જન્મ મળ્યો હોય, એવા કૂતરા બિલાડાના શરીરની અંદર અવતાર મળ્યો હોય, એમાંથી ઉન્નતિ થાય એટલે મનુષ્ય અવતાર મળે. આ ઉન્નતિ એક પ્રગતિ થઈ. મનુષ્ય અવતારમાં મળ્યા પછી સત્કર્મ કરે, ધર્મ કર્મ કરે, તો કોઈ સારા એવા કુળની અંદર, સારા ખાનદાનની અંદર, સારા એવા પરિવારની અંદર, સત્સંગની અંદર જન્મ મળે. આ એક ઉન્નતિનો પ્રકાર છે. એમાં પણ વિશેષ જ્યારે ભગવાનનું ભજન કરે ત્યારે મહારાજ કહે છે કે જન્મ મરણના ચક્રની અંદર એ જે સંપર્ક જે સતત રહ્યા કરે છે એમાંથી થોડો એને વિરામ મળે ને શું સ્વર્ગાદી લોક મળે, ત્યાં સુખ ભોગવે. સુખ ભોગવ્યા પછી એનું પુણ્ય ફળની, કર્મનું ફળ જ્યારે પૂર્ણ થાય એટલે વળી પાછા જન્મ લેવો પડે. પણ ઉન્નતિ થઈ, એક જે મનુષ્ય દેહ મળ્યો હતો એની અંદર સત્કર્મ કર્યા તો એમાંથી સ્વર્ગાદીનું સુખ મળ્યું. સ્વર્ગાદીના સુખમાંથી પણ વિશેષ જ્યારે જીવાત્મા પ્રગતિ કરે ત્યારે એની અંદર એ દેવતા કોટીની અંદર, દેવકોટીની અંદર એને જન્મ મળે, એને દેવકોટી પ્રાપ્ત થાય. એમાંથી પણ વિશેષ આગળ વધે ત્યારે બ્રહ્મ સ્થિતિને પામે અને પરબ્રહ્મનું સાનિધ્ય પ્રાપ્ત થાય. આ ઉન્નતિના માર્ગ બતાવ્યા, જીવાત્માને મોક્ષ ગતિ સુધીના માર્ગ બતાવ્યા. એની વિરોધાભાસી આપણે જો સમજ, જો જાણીએ, જો સમજવા પ્રયત્ન કરીએ તો ઉન્નતિના માર્ગ એટલે કે ઉર્ધ્વ ગતિના માર્ગની સામે અધોગતિનો માર્ગ છે, પતનનો માર્ગ છે, નીચે જવાનો માર્ગ છે. ત્યારે આપણને એમ થાય નીચે ક્યાંથી, પૃથ્વી લોકમાંથી નીચું પાતાળમાં જઈશું? એમ નથી. પેલા પૃથ્વી લોકની અંદરથી જીવાત્મા આપણને એમ થાય કે ક્યાં જશું આપ ધરતી ફાડીને, અહીંયા છીએ ને. પણ એમ સમજવાની વાત છે કે જ્યારે પતન થાય ને ત્યારે આપણને જો તો પહેલા તો સારા કુળમાં જન્મ હોય, માનો મનુષ્ય સત્સંગમાં જન્મ હોય તો કુસંગ મળે એટલે સમજવું પતન થયું. માણસને સંગ અવળો થાય, માણસને દેશકાળ એવો મળે કે જ્યારે આપણને એમ થાય કે હવે ધર્મ માર્ગમાંથી આપણે પડતા થયા. પછી બીજું જ્યારે એની અંદર આગળ વધો એટલે એમાં કુસંગની અંદરથી હજુ પતન થાય તો શું કે માણસની બુદ્ધિ ભ્રષ્ટ થાય. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, બુદ્ધિ ભ્રષ્ટ થાય એટલે પતન થયું. પછી જ્યારે સુધી નરક ન મળે કે મોક્ષ બગડે ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી. જે સુજ્ઞ માણસ હોય, જે સમજુ માણસ હોય એ પોતાના પતનની ઉર્ધ્વ ગતિ કરે છે કે આ વર્ષ, આ વર્ષને મેં કીધું ને સર્વૈવ, આપણે ભગવાનના કેટલા નજીક ગયા, સત્સંગનો સાચા અર્થમાં કેટલો આપણે કંઈક લાભ લીધો, કે સત્સંગ આપણે સાચા અર્થમાં કર્યો છે કે નહીં, આ તારતમ્ય જે મેળવવાનું, સર્વૈયું મેળવવાનું આ વર્ષનો દિવસ છે, પાટોત્સવનો દિવસ. એ માત્ર ભેગા થઈ હળીમળીને મોજશોખ કરીને લાડવા ખાધા, સારામાં સારો પ્રસાદ લીધો અને હળીમળીને ભેગા થયા અને બધાના ખબર અંતર પૂછીને છૂટા થયા, એના માટેનો માત્ર દિવસ નથી. આનંદ ઉત્સવ કરવો જોઈએ, ઉત્સવ છે માટે આનંદ છે અને આનંદની અભિવ્યક્તિ થવી જ જોઈએ, સારામાં સારી રીતે થાય. પણ હેતુ આનો એ છે કે આપણે પોતાના જીવનનું સર્વૈયું કાઢવાનું છે. પતનના માર્ગની અંદર પહેલા સંગ એવો મળે, સંગમાંથી કુબુદ્ધિ થાય, કુબુદ્ધિમાંથી કર્મ થાય અને એ કર્મના અનુસંધાને મનુષ્ય દેહ હોય વળી પાછો કૂતરા બલાડાનો જીવન આવે એમ કહીએ છીએ ને આપણે. દેવનું ઋણ લીધું, ઓલા એક પૂજારી હતા, તે પૂજા કરતા કરતા દેવના ઘીનો ભાગ આ નખમાં રહી ગયો, એ પેટમાં ગયો, તો શાસ્ત્રમાં લખ્યું અને કૂતરાનો અવતાર આવ્યો. આ શાસ્ત્રની વાત કરું છું. એટલે એવું જે ઋણ થાય ને આપણા માટે બંધન જે કર્મનું થાય છે એ પતનના માર્ગ ઉપર આપણને લઈ જાય છે, એવા નબળા જન્મમાં અપાવે છે. અને પછી એ નબળા જન્મમાં તો મોક્ષની ક્યાં વાત કરવાની, એમાંથી વળી પતન થતા થતા નરકમાં જવાય, યમપુરીમાં જવાય અને મહારાજે છેવટે ત્યાં સુધી લખ્યું કે અમે જીવને કોઈ એવા પહાડ કે અને આ સ્વરૂપની અંદર નાખી દઈએ છીએ કે જીવનું આયુષ્ય ત્યાં પૂરું થઈ જાય છે. શા માટે? કે એને પછી મોક્ષની ગતિના માટે કોઈ માર્ગ ઉપલબ્ધ રહેતો નથી, એ ત્યાં જીવનો નાશ થઈ જાય છે. આ બધા પતનના માર્ગ છે. એટલે આપણે આપણી જાતની અંદર આપણે એ સજાગ થઈને આપણે જોવાનું છે કે આપણે સત્સંગમાં આવ્યા છીએ, આપણો હેતુ શું છે. મહારાજે વચનામૃતની અંદર બહુ સુંદર વાત લખી. વાલા ભક્તો, મહારાજ કહે છે કે આ જે મનુષ્ય દેહ મળ્યો છે એ જગતના મોજ શોખને ભોગવવા માટે, વિષય વાસનાને ભોગવવા માટે કે જગતના ચાળા ચૂથવા માટે આપણને મળેલો નથી. જગતની પૈસો કિંમત, જગતની માન મોટાઈ, જગતના જે પણ આપણને અહીંયા આગળ નરી આંખે આપણે જે સુખ જેને માણીએ છીએ, આપણે એવું મેળવેલું તમામ સુખ એ જીવાત્માના માટે સાચા અર્થમાં સુખ નથી. કારણ કે બંધન કરતા છે અને બંધન કરતા વસ્તુ ક્યારે સુખ ના આપે. બંધન કરતા વસ્તુ તમને દોરાથી, હોનાના દોરાથી બાંધે, પણ જ્યારે બાંધે ત્યારે સારું લાગે કોઈ ન લાગે. એટલે જે જગતના વિષયો છે, જગતના વિષયોમાંથી જીવાત્માની વૃત્તિઓને પાછી વાળવી અને ભગવાનની અંદર જે જોડવી એનું નામ આધ્યાત્મિક માર્ગ. જીવાત્માને પોતાનું ભાન કરાવે કે આ શરીર છે એ નાશવંત છે, પણ વાસ્તવમાં તમારી અંદર રહેલું જે ચૈતન્ય તત્વ છે અને એનું સુખ ક્યાં રહેલું છે એનું અનુસંધાન રાખીએ તો જીવાત્માના કર્મની અંદર ઉત્તરોત્તર વૃદ્ધિ થશે, સદગતિ થશે, એની ઉન્નતિ થશે. આ અનુસંધાન યાદ કરાવવા માટેનો દાખલો એ આ સત્સંગ પારાયણનું આયોજન છે. જીવાત્માને પોતાનો અરીસો દેખાડવાનો છે. આ શાસ્ત્રોની અંદર ભગવાન શ્રીહરિના દિવ્ય ચરિત્રોથી સભર એવો ગ્રંથ છે. મહારાજે, તમે વિચારો, વન વિચરણની અંદર એક એવો પ્રસંગ લખ્યો છે કે મહારાજ હિમાલયની તરફ જ્યારે ગતિ કરતા ત્યાં માર્ગ ભૂલાણા છે. ત્રણ ત્રણ દિવસ મહારાજ એ અવળે માર્ગે, પછી મહારાજે દિશા બાંધી કે આ દિશા કરીને ચાલો, દિશા કરીને ચાલતા ગયા. ત્રણ દિવસ સુધી મહારાજ ભૂખ્યા તરસ્યા, ન જળ મળે ન પાણી મળે, મહારાજ એમને વનની અંદર નીકળ્યા. ચોથે દિવસે સવારે મહારાજ જ્યાં આવ્યા ત્યારે મહારાજને મૂર્છા આવી ગઈ છે. વિચારો કેટલું કષ્ટ સહન કર્યું એમ. કોણા માટે? આ જગતની અંદર વસનાર જે જીવ છે, જીવનું કલ્યાણ શેમાં રહેલું છે? જીવને મહારાજને મોક્ષનો માર્ગ ખાલી ઉપદેશથી નહીં પણ પોતાના આચરણથી કરીને બતાવવો હતો. આવું દિવ્ય જીવન જીવીને, નહીં તો મહારાજને તપ કરવાની શી જરૂર? ભગવાને વચનામૃતમાં લખ્યું કે નરનારાયણ દેવ અખંડ જે બદ્રિક આશ્રમમાં તપ કરે છે કોણા માટે? તો એનો ઉત્તર પણ મહારાજે બતાવ્યો, ભાગવતની અંદર લખાણું છે. મહારાજ કહે છે કે ભરતખંડની અંદર વસતા જે ભગવાનના ભાવિક ભક્તો છે, ભગવાનના એકાંતિક ભક્તો છે, એનું સુખ શેમાં રહેલું છે? એનું સુખ થાય, એ સુખિયા થાય એના માટે ભગવાન નરનારાયણ સ્વરૂપે અખંડ બદ્રિક આશ્રમમાં તપ કરે છે. મહારાજે આ વિચરણ કર્યું એ જીવાત્માના પરોપકાર, જેને કહીએ આપણે, કે બીજાના કલ્યાણ માટે, પોતાનું શ્રેય કરવા માટે નહીં, પોતાનું હિત જોવા માટે નહીં. મહારાજને પોતાને કોઈ સુખની કમી નહોતી. અક્ષરધામની આગળ તો વચનામૃત એમ પ્રમાણ આપે કે સ્વર્ગાદિના સુખ જે છે એ તો નરક સમાન છે, એટલું અક્ષરધામમાં સુખ છે. એને મૂકીના ભૂમિ ઉપર પ્રગટ થવાનું, આ તાપ તડકો શિયાળો વરસાદ સહન કરવાનું, ભૂખ તરસ સહન કરવાની, અને મૂર્છા આવી જાય ત્યાં સુધી મહારાજે તપ કર્યા અને મહારાજે વિચરણ કર્યું આ જીવાત્માના કલ્યાણ માટે. અને એટલા માટે વાલા ભક્તો, ખરેખર આપણે બળભાગી છીએ કે આપણી ચિંતા જેટલી આપણને છે એનાથી વિશેષ આપણા ઈષ્ટદેવને છે. અને એ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વીલોકની અંદર અને ખાસ કરીને આવા ઘોર કળી કાળની અંદર આપણને કોઈ છેતરી ન જાય, આપણને કોઈ અવળા માર્ગે ન લઈ જાય, આપણને કોઈ આપણા મોક્ષ માર્ગમાં વિઘ્ન ન ઊભું કરે, એટલા માટે મહારાજે બહુ સુંદર મર્યાદા ષડંગી સંપ્રદાયની બાંધી છે. દેવ, મંદિર, શાસ્ત્ર, આચાર્ય, સંતો અને હરિભક્તો, આની કોર્ડન મહારાજે એવી કરી કે આની અંદર જે ભગવાનની બાંધેલી મર્યાદામાં જેટલા આ સર્કલની અંદર રહેશે એને ક્યારેય કાળકર્મને માયા નહીં નડી શકે, એને ક્યારેય કળિયુગ નહીં નડી શકે. આજે પ્રયત્ન કરવો હોય તો કરી જોજો. જે આ વર્તુળમાંથી બહાર ગયા ને એ કળિયુગના પાસમાં આવી ગયા છે, કાળચક્રના પાસમાં આવી ગયા છે. એની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ, એના જન્મ પણ એળે ગયો, એના કાર્યો પણ એળે ગયા. એટલે જે આ વર્તુળની અંદર મહારાજે જે આ એક મર્યાદાનો એક કિલ્લો બાંધ્યો છે આ કિલ્લાની અંદર, એમાં આચરણ શુદ્ધિ, બુદ્ધિ શુદ્ધિ, આપણી કાર્ય શુદ્ધિ, વાણી શુદ્ધિ, દરેક વસ્તુનો મહારાજે ખ્યાલ રાખી અને શાસ્ત્રની અંદર નિરૂપણ કર્યું છે. અને એ જે સમજીને માત્ર ગાડરિયા પ્રવાહમાં એક વખત એક નિશાળમાં એક છોકરાને માસ્ટરે પૂછ્યું કે ભાઈ 100 ઘેટા હોય એમાંથી 2 ઘેટા જતા રહે કેટલા રહે? એટલે ઓલો છોકરો કે એકેય નહીં. ગણિતના સાહેબ હવે એને એમ કે આમને ગણિત નથી આવડતી, પણ પછી ઓલા છોકરાએ જવાબ આપ્યું, સાહેબ મને તો ગણિત આવડે છે પણ તમને પ્રકૃતિનું જ્ઞાન નથી, 2 ઘેટા જાય પાછળ બધાય જાય એકે નો રે. એટલે પ્રકૃતિનું જ્ઞાન જે હોવું, એટલે વાસ્તવિકતા, માત્ર વાંચીને આપણે પંડિત થઈ ગયા કે આપણે બહુ હોશિયાર થઈ ગયા કે એવું નથી, પણ જીવનની અંદર એને જ્યાં સુધી ઉતારીશું નહીં, આ કથાના માધ્યમથી ભગવાનના ચરિત્રોને, ભગવાનના આદેશો, ભગવાનના સ્થાપેલા સિદ્ધાંતોને આપણા જીવનની અંદર આપણે નહીં ઉતારીએ ત્યાં સુધી આપણા જીવનની અંદર એ પરિવર્તન નહીં આવે, અને જ્યાં સુધી પરિવર્તન નહીં આવે ત્યાં સુધી આપણી આગળ ઉન્નતિનો માર્ગ આપણા માટે ખુલશે નહીં. એટલે આ કથાનું આયોજન, આ દશાબ્દી મહોત્સવનું આયોજન, જોકે યજમાન પરિવાર વારંવાર કંઈક ને કંઈક નિમિત્ત બનાવીને આયોજનના અંદર આ સત્સંગને લાભ આપતા હોય છે, પોતે પણ લાભ લેતા હોય છે, હજારો હરિભક્તો આને અંદર સત્સંગની અંદર, અમારે યાદ છે અહીંયા રામજી મંદિરના ખાતમુહૂર્ત વખતે પણ એક સુંદર મજાનું આયોજન કર્યું હતું, પછી ત્યાં મહાદેવજી આપણે સભા પણ કરી હતી. એટલે આ બધા પ્રસંગો અમને સંસ્મૃતિની અંદર કાયમ રહેતા હોય અને અમે યાદ પણ કરતા હોઈએ માચિયાળાને અવારનવાર. મહારાષ્ટ્રી સાથે જ્યારે પ્રતિષ્ઠામાં આવવાનો પ્રસંગ થયો ત્યારે પણ બાપુજી ખૂબ રાજી થઈને આશીર્વાદ દીધા હતા. આજે એ પ્રતાપ આપણને જોવા મળે છે કે આ સત્સંગની અંદર ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ છે, અને આજે એ વૃદ્ધિને જો કાયમ રાખવી હોય તો જે માર્ગ ઉપર ભગવાન સ્વામિનારાયણ રાજી થઈને આપણને ચાલવાનો આદેશ કર્યો છે આપણે એ માર્ગ ઉપર હર હંમેશ ચાલતા રહીએ તો ભગવાન સ્વામિનારાયણનો રાજીપો એ આપણા ઉપર જેમ અત્યારે છે એનાથી પણ વિશેષ રહે. અને મેં કીધું એ પ્રમાણે કે કાળ કર્મને માયા અને કળિયુગ એ જીવાત્માને ક્યારેય હેરાન ન કરી શકે, મોક્ષ માર્ગમાં ક્યારેય બાધા ન કરી શકે. એટલે આટલો સુંદર મજાનો દાખલો આજે દશાબ્દી મહોત્સવને માટે એમને નિમિત્ત બનાવીને કરવામાં આવ્યો છે. જે જે ભક્તો કથાના માધ્યમથી ભગવાનના ચરિત્રોને સાંભળી ભગવાનનો મહિમા સમજશે અને ભગવાનને પોતાના હૃદયમાં સ્થાન આપશે એ જીવાત્માનું ભગવાન ચોક્કસ કલ્યાણ કરશે એવું મારું માનવું છે અને એવું જ શાસ્ત્રનો મત છે. માટે દરેક હરિભક્તોને અમે ભલામણ કરીએ છીએ કે આ કથાની અંદર જે જે ભગવાનના દિવ્ય ચરિત્રને સિદ્ધાંતોનો આવે વર્ણન આવતું હોય એને હૃદયગત કરજો અને પોતાના જીવનની અંદર એને ઉતારજો. તમારું જીવન પવિત્ર બનાવજો, ભક્તિમય બનાવજો, ધર્મમય બનાવજો. વ્યક્તિ એ મહત્વ નથી, પણ વ્યક્તિની પાછળ એક વસ્તુ બહુ નિર્વિવાદ છે કે મહારાજે પણ નિયમ નિશ્ચય પક્ષની વાત કરી. રામાયણમાં એક પ્રસંગ આવે છે કે જ્યારે સીતાજીનું રાવણ હરણ કરીને જતા ત્યારે જટાયુ નામના અધમ પક્ષી, જે ગીધ માંસનો આહાર કરે એમ શાસ્ત્રમાં લખાણું, કે એવા પક્ષીનું પણ ભગવાન રામચંદ્રજીના પક્ષે અને જ્યારે પોતાનું સર્વસ્વ સીતાજીના રક્ષણ માટે એ રાવણ સાથે યુદ્ધ કર્યું અને એમાં પોતાના પ્રાણની આહુતિ દીધી ત્યારે એનો અગ્નિ સંસ્કાર એ રામચંદ્રજી ભગવાને કર્યો છે એમ શાસ્ત્રની અંદર લખાણું છે. વિચારો, નહીં તો શું એવા પુણ્ય કર્યા હતા. હે, પણ ભગવાનની આજ્ઞા અને ભગવાનના ધર્મના પક્ષે જે વ્યક્તિ હંમેશા રહે છે ભગવાને એનો ઉદ્ધાર કરેલો છે. આવા અનેક દ્રષ્ટાંતો આપણને શાસ્ત્રોના માધ્યમથી જાણવા મળે અને એ જાણીને આપણે જો આપણી સમજણને દ્રઢ ન કરીએ તો આપણે સાંભળેલું વ્યર્થ ગણાય. માટે આપણે આવા પ્રસંગોના માધ્યમથી આપણી જે ઉપાસના, ભક્તિ અને આપણી નિષ્ઠા એને દ્રઢ કરવા માટે આ દાખલો સરસ કર્યો છે. યજમાન પરિવાર અને સમગ્ર માચિયાળા સત્સંગ સમાજ, આજુબાજુના વસતા તમામ હરિભક્તોને ભગવાન ખૂબ દીર્ઘાયુષ્ય, ક્ષેમ, આયુ, આરોગ્ય, ઐશ્વર્યમાં અભિવૃદ્ધિ કરાવે, નિયમ નિશ્ચય પક્ષમાં દ્રઢતા લાવે અને ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યમાં બળ પૂરું પડે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. દરેક ભક્તોને ભગવાન ખૂબ સુખ્યા કરે એવા પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજન પ્રસાદજી મહારાજશ્રી તથા અશોક આદિવાળા માતુશ્રી વતી સારાય સત્સંગ સમાજને અમે અંતરના આશીર્વાદ આપી ભગવાન સર્વનું મંગળ કરે પ્રાર્થના સાથે મારી વાણીને.